समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट मा कलश 274 सुधी स्वाध्याय थयो छे। कलश 274 सुधी स्वाध्याय आपने पूरो कर्यो छे। हवे आजे कलश 275 थी आपने स्वाध्याय शुरू करीए छीए। आचार्य भगवान हवे अहींया कहे छे अंत मंगल ने अर्थे एक कलश कहे छे। कलश 275 अहींया कहे छे कि टीकाकार आचार्य देव अंत मंगल ने अर्थे आ चित्त चमत्कार ने ज सर्वोत्कृष्ट कहे छे। तो आपणे कलश 275 लईए छीए। 275 कलश लेता पहेला આપણે 274 કળશનું સહેજ પુનરાવર્તન કરીએ એટલે આપણને અનુસંધાન મળી જાય। કળશ 274માં એ વાત આવી કે જેમ અગાઉ કળશ 273માં જે વાત કરી હતી એવા જ ભાવમાં એ વાત કરી કે એક તરફથી જોઈએ તો કષાય અને ક્લેશ દેખાય છે અને બીજી તરફથી શાંતિ એટલે કે કષાય રહિત ભાવ કષાયના અભાવ રહિત શાંતિ દેખાય છે। એવી રીતે એક તરફથી જોતા ભાવની સંસાર સંબંધીની પીડા દેખાય અને બીજી તરફથી જોતા સંસારના અભાવ રૂપી મુક્ત દશાનો પણ સ્પર્શ થાય એવો પણ અનુભવ થાય। એવી જ રીતે એક તરફથી જોતા ત્રણેય લોક દેખાય પ્રકાશે અને બીજી તરફથી જોતા કેવળ એક ચૈતન્યમય ભગવાન આત્મા જ શોભે છે। બહુ સુંદર વાત કરી। એક તરફથી જોતા એટલે કે બીજી તરફથી કહીએ આત્માની તરફથી જોઈએ તો માત્ર ભગવાન આત્મા જ શોભે છે। જગત તો ક્યાં રહ્યું, જગત જગતમાં રહ્યું, આત્મા આત્મામાં રહ્યું। આ બહુ સુંદર વાત અહીંયા આચાર્ય ભગવાને કરી છે કે એક તરફથી જોતા કેવળ એક ચૈતન્ય જ શોભે છે અને આત્મા અદભુત છે। અદભુત થી પણ અદભુત, અદભુત થી અદભુત સ્વભાવનો મહિમા જયવંત વર્તે છે। જયવંત વર્તે છે એટલે કે કોઈથી બાધિત થતો નથી એવો જયવંત વર્તે છે। આ વાત 274 કળશમાં આવી। હવે આ તો બધા છેલ્લા કળશ છે પ્રભુ એટલે બધી એવી જ વાત આવવાની છે, બહુ ઊંચી વાત આવવાની છે। આત્માનું મહાત્મ્ય આપણને આવી જાય એવા કળશ અહીંયા તો બધા કયા છે। તો આપણે કળશ 275 લઈએ એમાં અહીંયા આચાર્ય ભગવાને અંત મંગળ છેલ્લે મંગળ કરે એ શરૂઆતમાં પણ મંગળ કરે અને અંતે પણ મંગળ કરે એટલે અંત મંગળને અર્થે અંત મંગળ કરવા માટે આ ચિત્ત ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહ્યો છે। ચિત્ત ચમત્કાર એટલે ભગવાન આત્મા એને જ સર્વોત્કૃષ્ટ કહ્યો છે એ આ કળશ 275માં જે કહ્યો છે। તો આજે આ બહુ ભાવવાહી કળશ છે લઈએ આપણે કળશ 275। સહજ તેજ પુંજ મજ્જત ત્રિલોકી સ્ખલત અખિલ વિકલ્પ અપી એક એવ સ્વરૂપ સ્વરસ વિસર પૂર્ણ અછિન્ન તત્વ ઉપલમ પ્રસવ નિયમિત અર્ચી એશ ચિત્ત ચમત્કાર। અહીંયા ચિત્ત ચમત્કાર જયવંત વર્તે છે એમ જે કહ્યું છે એની વાત અર્થમાં સમાવી લીધી છે તો એ વાત લઈએ આપણે કળશના અર્થમાં। અહીંયા કહે છે કે સહજ પોતાના સ્વભાવરૂપ તેજ પુંજમાં, એમ કહ્યું ને સહજ તેજ પુંજ મજત ત્રિલોકી એમ વાત કરીને, તો અહીંયા કે છે કે સહજ એટલે પોતાના સ્વભાવરૂપ તેજ પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તો પણ જેનું એક જ સ્વરૂપ છે. પોતાના સ્વભાવની વાત કરી અને લીધું છે કે સહજ પોતાનો સ્વભાવ, અને એ સ્વભાવ કેવો છે તો એ તો જ્ઞાન સ્વભાવ છે. એટલે કે છે કે તેજ પુંજમાં, સહજ તેજ પુંજમાં એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ, એની અંદર ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી, એનો અર્થ શું થયો કે ત્રણેય લોક એમાં જણાઈ જાય છે એવો જ્ઞાન સ્વભાવ છે. એટલે ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી ત્રણ લોકને જાણે એવો આ જ્ઞાન સ્વભાવ છે. એટલે એમ કહ્યું કે ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તો પણ જેનું એક જ સ્વરૂપ છે, અર્થાત કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેય આકાર રૂપ દેખાય છે, તો પણ ચૈતન્ય રૂપ જ્ઞાન આકારની દ્રષ્ટિમાં જે એક સ્વરૂપ જ છે, પોતે તો જ્ઞાન આકારે જ રહ્યો છે, એક જ સ્વરૂપ છે, એ ક્યારેય જ્ઞેય આકાર થતો નથી. જ્ઞેયોને જાણે છે એટલે એમ લાગે છે કે એ જ્ઞેય આકાર થયો, પણ ભગવાન આત્મા તો જ્ઞાન આકાર જ રહ્યો છે, એકમાત્ર જ્ઞાન આકાર જ છે, એક જ સ્વરૂપે રહ્યો છે. અને આગળ કહ્યું ને કે સ્વરસ વિસર પૂર્ણ અછિન્ન તત્વ ઉપલંભ, જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્વ ઉપલબ્ધિ છે. કેવી રીતે છે? નિજ રસના ફેલાવથી. નિજ રસ કેવો છે? ચૈતન્યમય નિજ રસ છે. તો એવા ચૈતન્યમય નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્વ ઉપલબ્ધિ છે. પોતાનું સ્વરૂપ એ જ પોતાનું તત્વ, એટલે અહીંયા વાત કરી છે કે અછિન્ન તત્વ ઉપલબ્ધિ છે, જે છિન્નવાઈ જતી નહીં, છિન્ન થતી નથી, તૂટતી નથી, એવી પોતાના તત્વની ઉપલબ્ધિ છે. એટલે કે પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ અનુભવનો અભાવ થતો નથી, એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ જે થાય એમાં હવે કઈ વચ્ચે કઈ તૂટવા પણ થતું નથી, બ્રેક આવતો નથી, એનો વચમાં અભાવ થઈ જાય એવું કઈ થતું નથી. કેમ કે પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો છે. પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી સ્વરૂપના અનુભવમાં હવે કાંઈ વિટંબણા આવતી નથી. અને કહે છે આગળ કે પ્રસભ નિયમિત અર્ચી, અત્યંત નિયમિત જેની જ્યોત છે, અર્થાત અત્યંત વીર્યથી જે નિષ્કંપ રહે છે, એવો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. એષ ચિત્ત ચમત્કાર જયતી, જયવંત વર્તે છે. એનો સુંદર અર્થ કરે છે કે કોઈથી બાધિત ન કરી શકાય, કોઈથી ઢંકાય નહીં, કોઈથી વિરામ પામે નહીં, કોઈથી નુકસાન પામે નહીં, કોઈથી ઘટે નહીં, કોઈથી ઓછો થાય નહીં, એવો ને એવો રહે એવો ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. ભગવાન આત્મા જયવંત વર્તે છે. એટલે અહીંયા આ ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં, જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું એ બતાવ્યું છે, અને એ જ મંગળ છે. અંત મંગળ કહ્યું ને, અંત મંગળ, તો અંતમાં મંગળ શું છે? તો મંગળ આ છે, તારો આત્મા જે ચૈતન્ય ચમત્કાર છે એ જ મંગળ છે, સર્વોત્કૃષ્ટ વસ્તુ છે એ મંગળ છે. એટલે કે જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું એ જ મંગળ છે, એ જ મંગળ છે. શરૂઆત ક્યાંથી કરી? આચાર્ય ભગવાને નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસેથી સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર થઈ જઈ ત્યાંથી વાત કરી, ત્યારે પહેલા જ કળશમાં આચાર્ય ભગવાને એમ કહી દીધું, એમ કહી દીધું કે તારું સ્વરૂપ અનુભવ ગમે છે, તને અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે એવું, અને એમાં નમસ્કાર તો સિદ્ધને કર્યા પણ શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા. શુદ્ધ આત્માને નમસ્કાર કરતા સિદ્ધને નમસ્કાર થઈ ગયા. પણ હવે અહીંયા અંત મંગળની જયારે વાત કરી ત્યારે આ આત્માને ચિત્ત ચમત્કાર કહ્યો અને એને મંગળ કહી દીધો. અત્યારે ભગવાનની શૈલી કેવી સુંદર છે. પહેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા, કોઈ પણ નામ આપ્યા વગર શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા, અને પાછું એમાં વર્ણન કર્યું કે શુદ્ધ આત્મા તો પોતાને અનુભવમાં આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય, ત્યાં એમ કહી અને શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા. એટલે એમાં શુદ્ધ આત્માને નમસ્કાર કરવામાં જેનું શુદ્ધ સ્વરૂપ છે એ સર્વને નમસ્કાર એમ તો કહી દીધા. પછી આખો જયારે શાસ્ત્ર પૂરું થયું ત્યારે આત્માનું આટલું વર્ણન કર્યું અને પછી એમ કહે છે કે આ આત્મા એ જ મંગળકારી છે, એ જ શુદ્ધ છે, એ જ ચૈતન્ય ચમત્કાર છે. એટલે પહેલી અને છેલ્લે જે વાત જે લીધી એ કેટલું બધું એની અંદર ભાવ કેવા હોય, કનેક્શન કેટલું બધું મળે છે એમાં, કે એ વાતને અહીંયા સુધી પહોંચાડી દીધી. એટલે આપણું પોત તમને સિદ્ધ બનાવી દીધું, તમને સિદ્ધ બનાવી દીધું, અને હવે તમને સિદ્ધ બનાવ્યા. પેલા સિદ્ધને નમસ્કાર કર્યા એમ દીધું, હવે તમને સિદ્ધ બનાવ્યા. બહુ સુંદર વાત છે, તમારામાં ચમત્કાર થઈ બહુ સરસ. આપણે ગુરુદેવ પાસેથી એનો વિશેષ અર્થ સમજીએ. બહુ સરસ અર્થ કરે છે ગુરુદેવે. અહીંયા કે છે કે સહજ પોતાના સ્વભાવરૂપ તેજ પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે, તો પણ જેનું એક જ સ્વરૂપ છે અર્થાંત કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જ્ઞેય આકાર રૂપ દેખાય છે, તો પણ ચૈતન્ય રૂપ જ્ઞાન આકારની દ્રષ્ટિમાં જે એક સ્વરૂપ જ છે. હવે જો આ વાતને ગુરુદેવ કેવી રીતે સમજાવે છે, ગુરુદેવ કહે છે, જુઓ શું કહે છે કે પોતાના જ્ઞાનના તેજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી, એનો અર્થ શું કે ત્રણ લોકના પદાર્થો જ્ઞાનમાં જણાતા હોવાથી, ત્રણ લોકના પદાર્થો જ્ઞાનમાં જણાતા હોવાથી, એટલે કે જાણે કે ત્રણ લોકના પદાર્થો જાણે અહીં જ્ઞાનમાં બેસી ગયા હોય એમ જ્ઞાનમાં એ અનેક ભેદ થતા દેખાય છે. જેટલા પદાર્થો છે જે જણાય છે તે પ્રમાણે એમ લાગે છે કે એ પદાર્થો જાણે કે આવી ગયા છે. વાસ્તવમાં તો એ તો પ્રતિબિંબિત થાય છે, પણ છતાં એમ કે એમાં આવી ગયા હોય એમ લાગે છે. એટલે એમ લાગે કે જ્ઞેય આકાર થયું છે જ્ઞાન, પણ એમ નથી. જ્ઞાન તો પોતે જ્ઞેય આકાર થયું છે એમ લાગે, પણ જ્ઞેય આકાર થયું જ નથી, જ્ઞાન તો જ્ઞાન આકાર જ રહ્યું છે. એ વાત અહીંયા લીધી છે કે એ ત્રણ લોકના પદાર્થો અહીં જ્ઞાનમાં પેસી ગયા હોય એમ જ્ઞાનમાં અનેક ભેદો થતા દેખાય છે, તો પણ કહે છે કે જ્ઞાનનું એક જ સ્વરૂપ છે, જ્ઞાનનું એક જ સ્વરૂપ છે, એ જ્ઞાન આકારે જ છે, જ્ઞેય આકાર થતું જ નથી. કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી અનેક જ્ઞેય આકાર રૂપે તે દેખાય છે, અર્થાત લોકાલોકને જાણતા જ્ઞાન જ્ઞેય આકાર થતું દેખાય છે, તો પણ ખરેખર જ્ઞાન જ્ઞાન આકાર જ રહે છે, જ્ઞેય આકાર રૂપે થયું નથી. કોઈ પણ જ્ઞેય દેખાય તો કઈ એ જ્ઞેય પણ આત્મા થઈ જાય, જ્ઞાન થઈ જાય એમ હોતું જ નથી. જ્ઞેય તો જળ પણ હોય, અચેતન હોય, અને ચેતન હોય સામે બીજા જીવો પણ હોય, તો હવે શું? આ ચેતન ભગવાન આત્મા અન્ય આકારે થાય જ નહીં, એ જ્ઞાન આકારે જ રહે, પોતે પોતાના સ્વભાવે જ રહે છે. છતાંય જ્ઞેયો અંદર ઝળકે છે, અનેકને જાણતા પણ જ્ઞાન એક રૂપ જ્ઞાન રૂપ જ રહે છે. લોકાલોકને જાણનારી જ્ઞાનની દશા પોતાની જ છે, તેમાં પરજ્ઞેયોનો પ્રવેશ નથી, પરજ્ઞેયો એમાં અંદર બેસતા નથી, ઘૂસતા નથી. જ્ઞાન અનેકને જાણવા છતાં અનેક રૂપ થતું નથી, એક રૂપ જ રહે છે. પછી આગળની વાત લીધી છે કે જેમાં નિજરસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્વ ઉપલબ્ધિ છે, અર્થાત પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ અનુભવનો અભાવ થતો નથી, સ્વરૂપના અનુભવનો અભાવ થતો નથી, એટલે કે સ્વરૂપના અનુભવનો ભાવ જ રહે છે, સ્વરૂપ અનુભવાય જ છે, અભાવ થતો નથી એટલે ભાવ રહે છે, એમ સ્વરૂપ અનુભવનો ભાવ જ રહે છે, એનો અભાવ થતો નથી. ગુરુદેવ એને સમજાવે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે શુદ્ધ આત્માની પૂર્ણ અનુભવ દશા, શુદ્ધ આત્માની પૂર્ણ અનુભવ દશા, પૂર્ણ ઉપલબ્ધિ થઈ તે થઈ, હવે તેનો અભાવ નહીં થાય. પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણ ઉપલબ્ધિ થઈ, હવે એમાં કાંઈ અભાવ થાય નહીં, કઈ જાય નહીં, કઈ ઓછું થાય નહીં, ઘટે નહીં, કઈ ફેરફાર થાય નહીં. શુદ્ધ આત્માની પૂર્ણ અનુભવ દશા, એ પૂર્ણ ઉપલબ્ધિ થઈ તો થઈ બસ, હવે તેનો અભાવ નહીં થાય. પ્રવચન સાર ગાથા 172 ની ટીકામાં 9મા બોલમાં આવે છે કે ઉપયોગનું કોઈથી હરણ થતું નથી. ઉપયોગનું કોઈથી હરણ થતું નથી. ઉપયોગ તો જ્ઞાન દર્શનના ઉપયોગ છે, તો કે છે કે ઉપયોગનું કોઈથી હરણ થતું નથી, કોઈ એને હરી જતું નથી. એટલે શું? એટલે કે એક વાર શુદ્ધ આત્માના આશ્રયે જે ઉપયોગ પ્રગટ થયો તેનો કોઈથી નાશ થતો નથી. એ સૂક્ષ્મ ઉપયોગ થયો, અને સૂક્ષ્મ ઉપયોગ એ શુદ્ધ આત્માના આશ્રયે થયો, એને શુદ્ધ ઉપયોગ કહો બેનથી, એને શુદ્ધ ઉપયોગ કે સૂક્ષ્મ ઉપયોગ કહેતા. એટલે શુદ્ધ આત્માના આશ્રયે જે ઉપયોગ પ્રગટ થયો તેનો કોઈથી નાશ થતો નથી. દ્રગ સ્વભાવનો નાશ થાય તો તેના આશ્રયે પ્રગટ થયેલા ઉપયોગનો નાશ થાય. દ્રગ સ્વભાવનો નાશ થાય નહીં, ગુણ જે છે તેમાંથી કઈ ગુણમાં કઈ ફેરફાર થાય નહીં. એટલે દ્રવ્ય એવું ને એવું રહે, સ્વભાવ એવો ને એવો રહે, પછી એમાં આ ઉપયોગનો નાશ ક્યાંથી થાય? આ તો કેવા ઉપયોગની વાત કરી છે કે શુદ્ધ આત્માના આશ્રયે જે ઉપયોગ પ્રગટ થયો એની વાત કરી છે કે જે સ્થિર છે, જે સ્થિર છે, આવી વસ્તુસ્થિતિ છે. ભગવાન આત્મા એક નાયક સ્વભાવ પ્રભુ, તેને દ્રષ્ટિ ને રમણતાની પૂર્ણતા થઈ તો પછી થઈ, હવે ફરીને હવે નીચે પડે એમ બનતું જ નથી. એટલે પૂર્ણ દશામાંથી હવે પાછો નીચે પડીને સાધક દશામાં આવે એમ પણ થાય નહીં, અથવા તો વિપરીત દશા થાય એમ પણ બનતું નથી. એક વાર સાધકમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય, એટલે પૂર્વે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા તો એ સાધક થયો. હવે એ સાધક દશામાંથી ઉગ્ર પુરુષાર્થ દ્વારા આગળ વધતા વધતા એના પરિણામ પૂર્ણ શુદ્ધ થયા, એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ થઈ. આ એ દશા છે, અને પેલી પણ દશા હતી. પેલી પણ દશા હતી અને આ પણ દશા છે, પણ આ પૂર્ણ દશા છે અને પેલી દશા અધૂરી હતી, એને આપણે સાધક દશા થઈ, એને આપણે સાધક દશા કહી. તો સાધક દશામાંથી પૂર્ણ દશા, પૂર્ણ શુદ્ધ દશા, એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ થાય, તે હવે સિદ્ધ પદમાંથી સાધક થાય કે પર્યાયમાં વિપરીતતા થાય એમ બનતું નથી. સિદ્ધ પદ પ્રાપ્ત થયું તેને છેદાય નહીં તેવી તત્વ ઉપલબ્ધિ થઈ. તત્વની ઉપલબ્ધિ એટલે શું? કે તત્વ તો તત્વરૂપ છે જ, તત્વ તો તત્વરૂપ છે જ, તો શક્તિ અપેક્ષાએ તો એવું જ છે, પણ અહીંયા જેવું તત્વ છે એવા તત્વની પૂર્ણ દશા પ્રગટ થઈ છે, એટલે એને ઉપલબ્ધિ થઈ એમ કહેવાય. જે શક્તિ રૂપે અંદર પડ્યું હતું એની વ્યક્તતા, અને એ વ્યક્તતા પણ પૂર્ણ થઈ, વ્યક્તતા પણ પૂર્ણ થઈ. એટલે તત્વ તત્વરૂપ તો છે જ, પરંતુ જેવું તત્વ છે એવી તેની પૂર્ણ દશા થાય, એટલે મલિનતા પૂર્ણપણે નાશ પામી, હવે કોઈ કર્મ રહ્યા નહીં, કોઈ કસાય રહ્યા નહીં, એવી પૂર્ણ શુદ્ધ દશા જયારે પ્રાપ્ત થઈ છે, તો એવી ઉપલબ્ધિ થઈ તો હવે એમાં કાંઈ ફેર પડે નહીં. એટલે અહીંયા એમ તત્વની ઉપલબ્ધિની વાત કરી છે. આગળ પછી આગળ લીધી ને વાત કે અત્યંત નિયમિત જેની જ્યોત છે, એટલે કે અનંત વીર્યથી જે નિષ્કંપ રહે છે, એવો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. અને એને સમજાવતા ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ તે કહે છે કે અનંત વીર્યથી સદા નિષ્કંપ એક રૂપ રહે છે. કેવળ જ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ તે અનંત વીર્યથી સદા નિષ્કંપ એક રૂપ રહે છે. એક રૂપ રહે છે, શાશ્વત રહે છે, સદા હંમેશા, અને એ પણ નિષ્કંપ, કાંઈ એમાં ફેરફાર નહીં, કંપન નહીં. જ્યાં સુધી શુભાશુભ ભાવ છે, શુભ ભાવ હોય તો પણ, ગમે તેવા ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો પણ આત્મપ્રદેશોનું કંપન થાય, આત્મપ્રદેશોનું કંપન થાય. પણ હવે હવે આત્મપ્રદેશોનું કંપન થતું જ નથી, એ નિષ્કંપ દશા છે. અને એવી નિષ્કંપ દશા હવે ત્રિકાળ રહે છે, હવે કાયમ માટે એ જ દશા રહેવાની છે. પહેલા શક્તિ અપેક્ષા એ દશા અંદરમાં પડી હતી, પણ હવે પ્રગટ થયા પછી બી એ શાશ્વત રહે છે, સદા નિષ્કંપ એક રૂપ ભગવાન આત્મા રહે છે. અનંત વીર્ય છે, અને અનંત વીર્ય શું કાર્ય કરે છે કે એના અનંત ગુણોનું નિર્મળ ભવન થાય, એના અનંત ગુણોનું નિર્મળ ભવન થાય એવું બળ આપે છે. અનંત વીર્ય ઉછળ્યું છે એમ કહીએ એટલે એનો અર્થ એ થાય કે અનંત શક્તિઓ પૂર્ણપણે ખીલી નીકળી છે, અને હવે એ વીર્યથી એ બળથી એ હંમેશને માટે એવી દશા રહેશે. એ વાત અહીંયા ગુરુદેવ લીધી છે, કે છે કે જુઓ અહીં અનંત વીર્ય લીધું ને, અનંત વીર્ય વડે આ કેવળ જ્ઞાન જ્યોતિ એવી ને એવી રહે છે, એટલે બીજા સમયે પણ એવી, ત્રીજા સમયે એવી, ચોથા સમયે એવી, હંમેશ માટે એવી ને એવી પ્રગટ રહે છે. એમ નથી કે કઈ એમાં વિક્ષેપ પડે. પહેલા અછિન્ન તત્વ ઉપલબ્ધિ કહી, અને અહીં નિયમિત નિષ્કંપ જ્યોતિ કહી, અને જ્ઞાનની ધારા પૂર્ણ થઈ એમ અહીંયા સ્પષ્ટ કહી. અછિન્ન તત્વ ઉપલબ્ધિ થઈ એટલે પોતે તો એવા સ્વરૂપે જ છે, એ તત્વની વાત ઉપલબ્ધિ રૂપે કરી, અને આગળ વધારીને એને હવે બીજી રીતે કહ્યું કે નિષ્કંપ જ્યોતિ પ્રગટ થઈ. નિષ્કંપ જ્યોતિ એટલે જ્ઞાનની ધારા પૂર્ણપણે પ્રગટ થઈ. આવો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. શું કહે છે કે આ ભગવાન આત્મા જે પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળ્યો, કેવળ જ્ઞાન થયું એટલે પોતાનું જ્ઞાન પૂર્ણપણે ખીલી નીકળ્યું છે. હવે એ કેવળ જ્ઞાન પાછું પડવાનું નથી, એમાં કાંઈ ઓછું થાય, ઓછપ આવે, ઘટે એવું કાંઈ થતું નથી. એની અહીંયા વાત કરે છે કે આવો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. અનુભવ ગોચર ચૈતન્ય ચમત્કાર એટલે આત્મા, આત્મા અનુભવમાં આવે છે. અને ચૈતન્ય ચમત્કાર કેમ કહ્યો કે એ કેવળ જ્ઞાન થાય છે ત્યારે પછી કોઈ પદાર્થ એવો બાકી રહેતો નથી કે જે એના જ્ઞાનમાં જ્ઞેય તરીકે ના આવે. જગત આખું એમાં સમાય છે. કઈ રીતે સમાય છે કે એના જ્ઞાનમાં આવી જાય છે, અને એના અનંત ગુણોનું પરિણમન પૂર્ણપણે નિર્મળ ભવન થાય છે. એટલે એને એવો ચૈતન્ય ચમત્કાર કહ્યો, અને એમ કહે છે કે એવો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. જયવંત વર્તે છે એટલે કે કોઈથી એ બાધિત ન થાય, કોઈથી એ ઢંકાઈ જાય એમ પણ ન બને, કોઈથી એ ઘટી જાય, ઓછો થઈ જાય એમ પણ ન બને. એટલે જયવંત વર્તે છે, શાશ્વતપણે જયવંત વર્તે છે, કોઈથી બાધિત ન થાય એવો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. મંગળ આ માંગલિક કર્યું, અને આ અંત માંગલિક છે, હવે છેલ્લા કળશ છે ને એટલે એને અંત માંગલિક કહ્યું છે. આવી ચિત્ત ચમત્કાર સર્વોત્કૃષ્ટ વસ્તુને છોડીને, આવા શુદ્ધ આત્માને છોડીને, પોતાનું સ્વરૂપ તો પૂર્ણ શુદ્ધ જ છે ને, ભલે વ્યક્તતા નથી વર્તમાનમાં જીવને એવી વ્યક્તતા નથી, પણ શુદ્ધ સ્વરૂપ છે તો શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. જેમને કેવળ જ્ઞાન થયું અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ, તો કઈ બહારમાંથી તો આવ્યું નથી, હતું એની પ્રાપ્તિ થઈ છે ને, તો કે એવો ભગવાન આત્મા તારો છે જ, તો તું એનો વિચાર કરતો નથી. અને પછી ગુરુદેવ કહે છે કે આ દયા પાળવી અને વ્રત કરવાના એવા શુભ ભાવમાં તું રાચી રહ્યો છે, તારા શુદ્ધ સ્વરૂપનું તને મહાત્મા આવતું નથી અને તું શુભ ભાવમાં રાખી રહ્યો છો, તો ભાઈ એથી તને કાંઈ ધર્મ નહીં થાય. અહીંયા તો છેલ્લી વાત કરી દીધી છે કે તું કેવળ જ્ઞાન સ્વરૂપ છો, તું સર્વજ્ઞ સ્વરૂપ છો, તારામાં અનંત સામર્થ્ય ભર્યું છે, તો એવા અનંત સામર્થ્યને તું પ્રગટ કર, અને તું પ્રગટ કરી શકે એવો છો, અને એવા પ્રગટ કરવાનો માર્ગ પણ, એવા પ્રગટ કરવાનો માર્ગ પણ તીર્થંકર ભગવાને દર્શાવ્યો છે. ઓમકાર ધ્વનિમાં એવો માર્ગ પ્રગટ થયો, પ્રકાશ્યો, અને એમાંથી આ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના ગણધર ભગવાને કરી છે. એટલે કઈ માર્ગ છે તે કોઈએ ગોપવ્યો નથી, માર્ગ તો પ્રસિદ્ધ છે. તો હવે જે કરવાનું છે એ પોતે જ કરવાનું છે, પોતે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એવો પુરુષાર્થ કરવાનો છે. એટલે અહીંયા ગુરુદેવે એ વાત કરી છે કે ભાઈ તું આ બધું તો કરે છે, પણ એ તો શુભભાવ છે, એ રાગ છે, એ દ્વારા તો બંધ પડે છે. એટલે કે છે એમાં કાંઈ નથી, એ કાંઈ ધર્મ નથી. અહીં તો કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય એવું જે પૂર્ણ સ્વરૂપ કે જે સદા નિષ્કંપ અને સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે અને એ જ મંગલકારી છે, એવો પોતાનો આત્મા છે તે જ મંગલકારી છે, જે શુદ્ધ છે તે મંગલકારી છે. એમ અહીંયા અંત મંગલ કર્યું. શરૂઆત કરીએ શાસ્ત્રની ત્યારે મંગલિક કરે, ત્યારે મંગલ કરે, અને પછી અંતે પણ આચાર્ય ભગવાન મંગલ કરે. એટલે આ અંતે જે મંગલ કર્યું એમાં તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એ જ મંગલ છે, એમ કરીને વાત કરી. કેમ કે શુદ્ધ સ્વરૂપ કહો કે સિદ્ધનું સ્વરૂપ કહો, બંને વાત એક જ છે. એટલે અંતમાં એ રીતે વાત કરી કે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે જ માંગલિક છે. એ છે કે જેમાં કેવળ જ્ઞાન આદિ સદા નિષ્કંપ વર્તે એવો ચૈતન્ય ચમત્કાર પ્રભુ તું છો, તો તેને છોડીને તારે હવે બીજો કેવો ચમત્કાર જોઈએ છે? આ બહારમાં તને શું જોઈએ છે? બહારમાંથી તારે શું પ્રાપ્ત કરવું છે? તું તારા સ્વરૂપ તરફ વળ અને એવા તારા સ્વરૂપનો અનુભવ કર. જે વસ્તુ જ ચૈતન્ય ચમત્કાર છે, જે પરમ આનંદની વસ્તુ છે, પૂર્ણ આનંદની વસ્તુ છે, એવી પૂર્ણ આનંદની જ્ઞાનની દશાને તું પ્રગટ કર. એ પ્રગટ કરી શકાય એમ છે, એ અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે. એટલે છે કે બાર અંગની લબ્ધિને પણ ખળસ ટીકામાં તો વિકલ્પ કર્યો. વાસ્તવિક ચમત્કાર તો પરમ આનંદની પૂર્ણ આનંદની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે જ છે. પર્યાયમાં પ્રાપ્તિ થવી એટલે કે જે શક્તિરૂપે અંદરમાં તો પડ્યું છે પણ એની વ્યક્તતા થવી, એ પ્રગટ થવું, એમ પર્યાયમાં પ્રાપ્તિ થવી. અહીંયા બીજી વાત એક સરસ સમજાવી છે, કે છે કે અહીં ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું તે જ મંગળ છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં એમ કહીએ છીએ ને, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. સાદી એટલા માટે કે એની આદિ છે, એટલે સ આદિ, સાદિ શરૂ થયું અને હવે અનંત અનંત. સાદી અનંત અનંત સમાધિ સુખમાં પોતાના ચૈતન્યનું રહેવું એવું જે સિદ્ધપદ તે જયવંત વર્તો એમ કહે છે. તો આ રીતે આપણે કળસ 275 માં ભગવાન આત્મા જયવંત વર્તે છે એમ માંગલિક કર્યું, અંત માંગલિક કર્યું, અંત માંગલિક કર્યું છે. હવે એના પછી આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાન આત્માને આશીર્વાદ આપે છે. એટલે કે છે કે હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્ય દેવ પૂર્વોક્ત આત્માને, એટલે આ જ રીતે જે આત્માની વાત કરી એમ એમ એ આત્માને, પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છે. તો કળશ 276 આપણે લઈએ. અવિચલિત ચિદાત્મની આત્મની આત્મનમ આત્મના અનવરત નિમગ્નમ ધારય ધ્વસ્ત મોહમ.
ઉદિતમ અમૃતચંદ્ર જ્યોતિ એ તત સમંતાત ઉજ્જવલતુ વિમલ પૂર્ણ નિહ સપત્ન સ્વભાવમ.
અહીંયા શ્લોકના અર્થમાં કહે છે કે જે અચળ ચૈતન્યના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ નિરંતર નિમગ્ન રાખે છે. અહીંયા એમ કહ્યું ને કે અવિચલિત ચિદાત્મની આત્મની આત્માનમ આત્મના અનવરત નિમગ્નમ ધારયત, એનો અર્થ અહીંયા કરે છે કે જે અચળ ચૈતન્યના સ્વરૂપ, અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ નિરંતર નિમગ્ન રાખે છે, એનો અર્થ એ છે કે પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતું નથી. અહીંયા કે છે કે જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ નિરંતર હંમેશા નિમગ્ન રાખે છે. વળી કે છે કે જેણે મોહનો એટલે કે અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે, ધ્વસ્ત મોહમ એટલે અજ્ઞાનનો નાશ કર્યો છે, મોહનો નાશ કર્યો છે, વળી કહે છે કે નિહ સપત્ન સ્વભાવમ, એટલે કે જેનો સ્વભાવ નિહ સપત અર્થાત પ્રતિપક્ષી કર્મ વિનાનો છે. વળી કહે છે કે જે નિર્મળ છે, વિમલ પૂર્ણ એટલે જે નિર્મળ છે અને જે પૂર્ણ છે, એવી આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ, એતત ઉદિતમ અમૃતચંદ્ર જ્યોતિ સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. આ ઉદય પામેલી અમૃતચંદ્ર જ્યોતિ, અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન આત્મા સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. તો અહીંયા અમૃત જ્યોતિની અંદર બે વાત સાથે કરી છે. અમૃત ચંદ્રાચાર્ય નું નામ એમાં આવી જાય છે ને, એમાં ભાવ તો એવો ભર્યો છે કે અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ જ્ઞાન આત્મા, બંને ભાવ લીધા છે, શ્લેષ કર્યો છે. ભાવાર્થમાં અહીંયા ભાવાર્થ પેલા ફરીથી એક વખત અર્થ વાંચીએ આપણે, પછી ભાવાર્થ લઈએ. કહે છે કે જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ નિરંતર હંમેશા નિમગ્ન રાખે છે, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, તો એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યાથી એવા સ્વભાવને કદી છોડતી નથી, એવી જ્યોતિ. પોતે જે શુદ્ધ પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એને હવે છોડે નહીં, એ બદલાય નહીં, એવી એ ચેતન જ્યોતિ. વળી જેણે મોહનો અજ્ઞાનનો નાશ કર્યો છે એવી એ ચૈતન્ય જ્યોતિ. વળી જે પ્રતિપક્ષી કર્મ વિનાની છે, એટલે હવે એને કોઈ ઢાંકવા વાળું કોઈ પ્રતિપક્ષી કર્મ નથી, એવી છે એ નિર્મળ જ્યોતિ, એ પૂર્ણ છે. અને આવી આ ઉદય પામેલી અમૃતમય જ્ઞાન જ્યોતિ તે જાજ્વેલમાન રહો. ભાવાર્થમાં કહે છે કે જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. અમૃતનો અહીંયા અર્થ કર્યો છે. અહીંયા અમૃત ચંદ્ર જ્યોતિ જે લીધું છે ને, એમાં શ્લેષ કર્યો છે ને, અમૃત ચંદ્રાચાર્યનું નામ પણ એમાં આવી જાય છે ને, આત્મજ્યોતિ ને એમાં દર્શાવી છે. એટલે અમૃત શું, તો પંડિતજીએ પહેલા એ વાતને પકડી અને અમૃતનો અર્થ કર્યો છે. જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. પોતે પણ અમૃત અને એનાથી બીજાનું પણ મૃત્યુ નથી, એમ અમૃત એવો અર્થ કર્યો છે કે જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે. વળી જે અત્યંત સ્વાદિષ્ટ હોય એને પણ, મીઠું હોય એને પણ વ્યવહારથી અમૃત કહેવામાં આવે છે, એટલે એ રૂઢિથી અમૃત કહેવાય. અહીંયા જ્ઞાનને, આત્માને અમૃત ચંદ્ર જ્યોતિ અર્થાત અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ કહેલ છે. તે લુપ્તોત્પમા અલંકારથી કહ્યું જાણવું, કારણ કે અમૃતચંદ્રવત જ્યોતિ એનો સમાસ કરતા વતનો લોપ થઈને અમૃતચંદ્ર જ્યોતિ થાય છે. અમૃતચંદ્રવત જ્યોતિ એમ કહો કે અમૃતચંદ્ર જ્યોતિ કહો, બંનેનો અર્થ એક જ થાય. એટલે વત શબ્દ ન મૂકીએ તો પછી અમૃતચંદ્ર રૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદ રૂપક અલંકાર થાય છે. એટલે અમૃતચંદ્ર જ્યોતિ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદ રૂપક અલંકાર થાય છે. આ થોડુંક આપણને વ્યાકરણ સમજાવ્યું છે. અહીંયા આપણે તો ભગવાન આત્માની વાત કરવી છે કે જે અમૃતમય છે, જે જ્યોતિ ક્યારે નાશ પામતી નથી, ક્ષય પામતી નથી. આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં અહીં કહેલા વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે, કારણ કે ધ્વસ્ત મોહ વિશેષણ અજ્ઞાન અંધકારનું દૂર થવું જણાવે છે અને વિમલ પૂર્ણ વિશેષણ લાંછન રહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે. જો આ દ્વારા શું બતાવવું છે કે ચંદ્રમા તો, ચંદ્રમાની અંદર તો ડાઘ પણ છે, અહીંયા તો એ પણ નથી, એમ અહીંયા કહેવું છે. એટલે અહીંયા એમ કહ્યું કે આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં અહીં કહેલા વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે. આ આ પ્રકારે વ્યતિરેક સમજાયો છે. વળી નિ સપત્નો સ્વભાવ વિશેષણ એ રાહુ બિંબથી તથા વાદળા આદિ થી આચ્છાદિત ન થવાનું જણાવે છે. સમંતાત જ્વલતું કયું છે તો તે સર્વક્ષેત્ર તથા સર્વકાળને પ્રકાશ કરવાનું જણાવે છે. ચંદ્રમામાં આ બધું નથી. ચંદ્રમા કયો પણ ચંદ્રમાની અંદર આવું બધું નથી, એટલે અહીંયા એમ કહ્યું કે એમાં વ્યતિરેક પણ છે. અમૃતચંદ્ર જ્યોતિ કહ્યું એટલે એમને તો એમ કેવું છે કે ચંદ્રમાની અંદર જે બીજી વસ્તુ છે એ પણ આવા આત્મામાં નથી. નેગેટિવ વસ્તુ ચંદ્રમાની જે છે જે એ આવા નથી. પંડિતજી પણ બહુ કુશળ છે. જયચંદજી પંડિતે આ ભાવાર્થ લખ્યા છે. જયચંદજી પંડિતે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે અને એમના કળશ છે. અને અહીંયા જે ભાવાર્થ જે લખ્યા છે એ જયચંદજી પંડિતે લખ્યા છે. રાજમલજી પંડિતે જે આ જ કળશનું જે કળશ અમૃત રૂપે જે પુસ્તક છે એમાં રાજમલજીએ ટીકા લખી છે. આ જ કળશ, હા, આ કળશની આખું એટલું કળશ અમૃત તરીકે, એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જે કળશ જે આપણે આ સમયસારમાં લીધા એ જ કળશ કળશ અમૃત છે. એ આખું સ્વતંત્ર શાસ્ત્ર છે. સ્વતંત્ર શાસ્ત્ર છે, અપૂર્ણ શાસ્ત્ર છે. અપૂર્ણ શાસ્ત્ર છે, આપણે તો આમાં સમાવી લીધું, આના સમાવી લેવામાં આવ્યું છે, આ રીતે ગોઠવી દીધેલું છે. પણ ખરેખર જોવા જઈએ તો આ જે કળશ જે છે એ આખું પુસ્તક છે, કળશ અમૃત અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું. અને એના રાજમલજીએ લખી છે, એના ભાવાર્થ રાજમલજીએ લખ્યા છે. બહુ સરસ છે. એમાં પણ ઘણી વસ્તુઓમાં ઘણા વિસ્તાર છે. તો અહીંયા કે છે કે આ કાવ્યમાં ટીકાકાર આચાર્ય દેવે અમૃતચંદ્ર એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતા અમૃતચંદ્રના અને અમૃતચંદ્ર જ્યોતિના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. આપણે ગુરુદેવ પાસેથી આનો હૃદયને સ્પર્શી જાય એવો અર્થ સમજીએ. બહુ સુંદર અર્થ કર્યો છે ગુરુદેવે. ભાવભાઈ વાત કરી છે, પોતાના શુદ્ધ સ્વરૂપની વાત આવે એટલે ગુરુદેવ બહુ ભાવભાઈ ભાવુક થઈ જતા હતા અને એવો જ ઉપદેશ આપતા હતા. તો આપણે એ વાત લઈએ. ગુરુદેવ કહે છે, જો અંતિમ મંગળ કરતા આત્મા આત્માને આશીર્વાદ આપે છે. અંતિમ મંગળ કરતા આત્મા આત્માને આશીર્વાદ આપે છે. આત્માને આત્મા સિવાય બીજું કોણ આશીર્વાદ આપે અને બીજું કોણ સ્વીકારે? પોતે જ પોતાના એવા સ્વરૂપને સ્વીકારે છે, તેમય થઈ જાય છે, આનંદરૂપ થઈ જાય છે, એમ આત્મા આત્માને આશીર્વાદ આપે. પોતે જ પોતાને ગ્રહણ કરે છે, પોતે પૂર્ણ સ્વરૂપને પોતે જ ગ્રહણિત છે એ વાત અહીંયા લીધી છે. ત્યારે આ લખ્યું છે શબ્દમાં તો એ વાત આવી છે ને, આત્માનામ આત્માના, એટલે એના ઉપરથી આ અર્થ કર્યો છે. અહીંયા કહે છે કે જે અચળ ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ નિરંતર નિમગ્ન રાખે છે, તો એનો આ વિસ્તાર છે. કે અચળ એટલે શું? કે જે ક્યારેય ચડે નહીં તે અચળ, જે ચડે નહીં, કદી એ ચડે નહીં તે અચળ. તો એ કોણ છે? એવો એવો આ ચેતના સ્વરૂપ ભગવાન આત્મા છે, તે અચળ છે. સમ્યક દ્રષ્ટિને પોતાનો ભગવાન અચળ ચેતના સ્વરૂપ ભાસે છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળતા ત્યાં એકાગ્રતા કરતા નિર્મળ પરિણામ થાય છે. નિર્મળ પરિણામ તો શક્તિ રૂપે તો થાય જ છે, એ તો બધા જીવને થઈ જ રહ્યા છે. પણ એ કોને થયા કહેવાય? કે જે એને અનુભવે એને છે. જે પોતાના નિર્મળ પરિણામને અનુભવે છે એને એ નિર્મળ પરિણામ છે. જે એનું લક્ષ્ય જ નથી કરતો એને ક્યાં એ છે? એટલે સમ્યક દ્રષ્ટિને પોતાનો ભગવાન આત્મા અચળ ચેતના સ્વરૂપ પાસે છે. જેણે એને લક્ષ્ય જ એનું નથી કર્યું એને તો એ છે જ નહીં, એને ક્યાં છે જ. એટલે સમ્યક દ્રષ્ટિને જ ખરેખર તો ભગવાન આત્મા ચેતના સ્વરૂપ ભાસે છે. આવો પોતે, આવો પોતે એટલે પોતે ભગવાન આત્મા એ કહે છે કે પોતાને પોતામાં પોતાથી જ નિમગ્ન રાખે છે. એને પોતાની અંદર રાખવા વાળો કોણ? કેમ કે આપણે અહીંયા પૂર્ણ દશાની વાત કરી, તો જો પૂર્ણ દશા પ્રગટ થઈ તો હવે એના જ્ઞાન દર્શનના ઉપયોગ અંદર તરફ વળ્યા તો ત્યાં સ્થિર થયા, એટલે પોતે સ્થિર થયો, પોતે સ્થિર થયો. હવે એવું પોતે અંદર સ્થિર થયો તો એમાં કોઈ બીજું કોઈ કારણ નથી, બીજું કોઈ સાધન નથી, પોતે પોતામાં જ સ્થિર થયો. પોતે અંદરમાં સ્થિર થયો તેમાં બીજું બહારથી કોઈ બળ નથી, પોતે જ એ સ્વયં એમ કરી રહ્યો છે. એટલે ત્યાં રહ્યો છે તો પોતે પોતાથી રહ્યો છે, પોતાના બળથી રહ્યો છે, પોતાના વીર્યથી રહ્યો છે. એટલે પોતે પોતામાં રહ્યો છે અને પોતે પોતામાં હવે તો સ્થિર રહ્યો છે, ત્યારે પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે. કે છે કે પોતાને પોતામાં પોતાથી જ નિમગ્ન રાખે છે. ભગવાન આત્મા શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રભુ વ્યવહાર રત્નત્રયના રાગની કે નિમિત્તની અપેક્ષા વિના જ પોતે પોતાથી પોતાને પોતામાં નિમગ્ન રાખે છે. કોઈ બીજી અપેક્ષા નહીં, વ્યવહાર રત્નત્રયના રાગની. વ્યવહાર રત્નત્રય તો શુભ રાગ છે, તો શુભ ભાવ છે, એ સાથે રહેલો ભાવ છે. તો એની એને અપેક્ષા નથી કે શુભ ભાવને કારણે પોતે પોતામાં રહે છે, એમ નથી. પોતે પોતામાં રહ્યો અને નિર્મળ પરિણામ થાય છે તો એ શુદ્ધ પરિણામ છે. એ વખતે ઉપયોગ છે તે શુદ્ધ ઉપયોગ છે, અને એમ થવામાં બારમાં કોઈ શુભ ભાવ હતો માટે થયો છે એમ નથી. કેમ કે શુભ ભાવ છે એ તો વિકલ્પ સહિત છે, એ તો સ્વવિકલ્પ દશા છે. અને અહીંયા જે પોતાના સ્વરૂપમાં એ સ્થિર થયો એ તો નિર્વિકલ્પ દશા છે. એટલે પોતાના સ્વરૂપને વિશે જે રહ્યો છે એ પોતે પોતાથી રહ્યો છે, એમાં બીજા કોઈનું કાંઈ કરવા પણ નથી. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે ભગવાન આત્મા શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રભુ વ્યવહાર રત્નત્રયના રાગની કે બીજા અન્ય કોઈ નિમિત્તની અપેક્ષા વિના જ, એની કોઈ બીજાની અપેક્ષા નહીં, બીજાની જરૂર નહીં, બીજાની મદદ પણ નહીં, કાંઈ પણ નહીં, એના વિના જ પોતે પોતાના સામર્થ્યથી, પોતામાં જ એવું સામર્થ્ય છે, પોતાના સામર્થ્યથી પોતે પોતામાં નિમગ્ન પોતાને રાખે છે. એટલે પોતામય બની જાય છે. એ દશાને અદ્વૈત કહ્યું છે, આવી દશાને અદ્વૈત કહ્યું છે. વેદાંતમાં જે અદ્વૈત કહે છે એ અદ્વૈતમાં તો એ તો બેપણું છે જ નહીં, બેપણું છે જ નહીં એમ અદ્વૈતપણું કહે છે. એટલે પર્યાયને માનતા નથી, આપણે એમ નથી, આપણે પર્યાયને માનીએ છીએ. પણ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં આવી રીતે અંદર સ્થિર થાય છે અથવા તો આવી રીતે એ એકાગ્રતા કરે છે, લીન થાય છે, તો એ વખતે નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, ત્યારે બેપણું રહેતું નથી. જે સ્વરૂપ અનુભવમાં આવે છે તે અને એને અનુભવ કરનારો એ બેમાં ભેદ નથી, ત્યાં અદ્વૈત પણ છે. એટલે પોતે પોતાથી પોતાને પોતામાં નિમગ્ન રાખે છે. દયા દાન વ્રત આદિના પરિણામ કર્મચેતના છે અને સુખ દુઃખનું વેદન કર્મ ફળ ચેતના છે. એ બંનેથી રહિતપણે અહીંયા કહે છે કે પોતે જ પોતાને પોતાથી પોતામાં અંતર નિમગ્ન રાખે છે. આવી વાત છે. અહીંયા પાના નંબર 267 ઉપર નીચે છઠ્ઠા પેરેગ્રાફ અહીંયા કહે છે કે જુઓ, અહીં અંતિમ મંગળમાં આચાર્ય અમૃતચંદ્ર દેવ આત્માને આશીર્વાદ દેતા કહે છે કે પોતે પોતાને પોતાથી જ નિમગ્ન રાખે છે, અંતર્મગ્ન રાખે છે. અને વ્યવહાર રત્નત્રય તો કહેવા માત્ર છે, એ સાથે છે એટલે કહ્યું. એ વ્યવહાર રત્નત્રયથી આત્મા આત્મામાં મગ્ન થાય એમ છે જ નહીં. શુભભાવથી કે બીજા કોઈ નિમિત્તથી આત્મા પોતામાં મગ્ન થાય એમ છે જ નહીં. કરુણા કરી અને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ, વિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે લક્ષમાં આવે? વિકલ્પથી જે નિર્વિકલ્પ વસ્તુ છે એનું લક્ષ થાય નહીં. નિર્વિકલ્પ વસ્તુ નિર્વિકલ્પમાં જ જણાય. વિકલ્પથી એ નિર્વિકલ્પ વસ્તુ સીધી પહોંચે, પણ પછી છેવટે એને નિર્વિકલ્પ થઈને જ અનુભવવું પડે. જે વસ્તુ અનુભવની છે તે અનુભવ દ્વારા જ પ્રાપ્ત થાય. જે ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થાય નહીં એવી વસ્તુ છે તો પછી એ ઇન્દ્રિય દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય? એ અતિન્દ્રિયપણે જ પ્રાપ્ત થાય. આત્મા અનુભવમાં આવે, અનુભવમાં આવે, પણ એ ઇન્દ્રિયો દ્વારા નહીં. એનો અનુભવ થાય પણ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એમાંથી કોઈ દ્વારા નહીં. પોતે પોતાને અનુભવમાં આવે છે તો એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે. કેમ કે એનામાં જ્ઞાન છે ને, એનો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાનનું ભવન છે, એટલે જ્ઞાનનું પરિણમવું થાય છે. તો એ જ્ઞાન છે, એ જ્ઞાન પોતાનું જ્ઞાન છે, એ જ પોતાને જાણે છે. અનુભવવું એટલે જ્ઞાન કરવું, અનુભવમાં જ્ઞાન સમાયેલું છે. તો જ્ઞાન કરે છે તો એ જ્ઞાન તો એનો પોતાનો સ્વભાવ છે, અને જ્ઞાન કરે એમાં કોઈ પર જ્ઞેયની અપેક્ષા નથી, બીજાની કોઈની અપેક્ષા છે જ નહીં. પરનું જ્ઞાન કરે, પરનું જ્ઞાન કરે પર સંબંધીનું, તો એમાં એને પરની એ પર જ્ઞેયોની અપેક્ષા નથી, કેમ કે એ તો જ્ઞાન તો એનો સ્વભાવ છે. તો પછી જયારે સ્વનું જ્ઞાન થાય તેમાં પરની અપેક્ષા ક્યાંથી હોય, પોતાના જ્ઞાન સ્વભાવે થઈ ગયો. એટલે ભવ્ય જીવ છે અને અભવ્યનો આ જ તફાવત છે. ભવ્ય જીવ છે તે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ જાય છે, પરિણમી જાય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે કેમ કે અંદર જ્ઞાન ગુણ છે, તો એ પોતાના જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી જાય છે અને નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આ અદ્વૈત દશાને પ્રગટ કરે છે, પોતાને અનુભવે છે. જયારે અભવ્ય છે એ બધું જાણે છે, શાસ્ત્રનો અભ્યાસ કરે છે, દ્રવ્ય સ્વરૂપનો ખૂબ અભ્યાસી થાય, બધું બરાબર, પણ પોતે જ્ઞાન ભાવે પરિણમી જતો નથી, બસ આટલો જ વાંધો છે. પોતે જાણે છે કે પોતામાં આનંદ ગુણ છે, આ બધું જાણે છે. એને 11 અંગ અને 9 પૂર્વ સુધી જ્ઞાન થઈ શકે, હવે એમાં તો શું બાકી રહે, આપણને તો કાંઈ એટલું જ્ઞાન નથી, એ બધું નથી જાણતો, જાણે છે તે છતાં એ એવું પરિણમન કરી નથી શકતો. એટલે માહિતી રૂપે જ્ઞાન આપણે કરીએ એટલે આપણને અનુભવ થશે એમ નથી. શાસ્ત્રના અભ્યાસ નહીં કરવા એવું કહેવાનો અર્થ નથી, પણ શાસ્ત્રના અભ્યાસ કરીએ પછી સાથે સાથે પ્રયોગ પણ કરવો પડે, પ્રયોગ પણ કરવો તો પડે. પોતાના સ્વરૂપનું મહાત્મા લાવીને પ્રયોગ કરવો પડે, પોતાનું મહાત્મા ના આવે ત્યાં સુધી પ્રયોગ નહીં થાય. આપણને સિદ્ધ ભગવાનનું, અરિહંત ભગવાનનું મહાત્મા તો છે જ, પણ અરિહંત ભગવાનનું મહાત્મા તો એ રીતે છે કે એમની તો કૃપા છે, એમની કરુણા છે, એમનો ઉપકાર છે, એમને આખો માર્ગ પ્રકાશ્યો છે, બતાવ્યો છે, એટલે એ તો મહા ઉપકાર છે. પણ હવે પછી એમના તરફથી લક્ષ છોડીને સ્વ તરફ તો વળવું જ પડશે, એટલે માર્ગ તો એમ જ છે અને એમ જ પ્રભુએ પોતે પણ પ્રાપ્ત કર્યું છે. એટલે એમાં કઈ પ્રભુનો અનાદર નથી થતો. પ્રભુએ જ એમ કહ્યું છે કે તું તારા સ્વરૂપમાં જા. ખરેખર તો પ્રભુએ એમ કહ્યું છે ત્યારે આપણે પોતાના સ્વરૂપમાં નથી જતા એમ પ્રભુનો અનાદર થાય છે, પ્રભુની આજ્ઞાનો અનાદર થાય. પ્રભુએ એમ કહ્યું કે મારું પણ લક્ષ છોડીને તું તારા સ્વરૂપમાં જા અને એવો અનુભવ કર. તો એમાં આપણે એમ ન કરીએ તો પ્રભુની આજ્ઞાને આપણે ઉઠાવીએ છીએ, લોકો સમજતા નથી, ભગવાનમાં લીન થઈ જાય એમ બધી વાતો કરે, સમજાવ્યા વગરની વાતો કરે, શાસ્ત્રના અભ્યાસ નહીં ને કે આવી બધી વાત હોય છે. અહીંયા કે છે અંતિમ મંગળમાં આચાર્ય અમૃતચંદ્ર દેવ આત્માને આશીર્વાદ દેતા કહે છે કે પોતે પોતાને પોતાથી જ અંતર્મગ્ન રાખે છે. વ્યવહાર રત્નત્ર તો કહેવા માત્ર છે, એનાથી આત્મા આત્મામાં મગ્ન થાય છે એમ છે જ નહીં. ભાઈ વિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે લક્ષમાં આવે, એટલે કે ના આવે. વિકલ્પ તો પરલક્ષે થાય છે, વિકલ્પ તો પરલક્ષે થાય છે. હવે પરલક્ષવાળી દશાથી સ્વલક્ષવાળી દશા કેવી રીતે થાય, ન થાય કેવા છે કે ન થાય. પ્રથમ માંગલિકમાં એટલે પહેલો કળશ, સૌથી પહેલો કળશ જે કયો હતો એમાં નમ સમય સારાય જે વાત કરી ને, નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર. એમાં જેમ અસ્થિતિ વાત કરી છે તેમ અહીંયા પણ અસ્થિતિ વાત કરી છે. ત્યાં નમ સમય સારાય કહી અને સમયસાર એટલે ચિત્ત સ્વભાવી નિત્યાનંદ પ્રભુ ને હું નમું છું, એમને નમસ્કાર કરું છું એમ. અને એમાં સ્વાનુભૂત્યા ચકાસશે એમ કહ્યું ને, સ્વાનુભૂત્યા ચકાસશે એટલે કે જે પોતે પોતાની સ્વાનુભૂતિની દશાથી પ્રકાશિત થાય છે, સ્વાનુભૂતિની દશાથી એ પ્રગટ થાય છે, અનુભવમાં આવે છે એમ. ત્યાં એ પર્યાયની વાત કરી, અનુભવમાં આવે તો પર્યાય થઈ જાય, પોતાને અનુભવમાં આવે છે, પણ અનુભવમાં આવવું એ સ્વાનુભૂતિ, એ સ્વાનુભૂતિ શું થયું, પર્યાય થઈ. તો ત્યાં સ્વાનુભૂત્યા ચકાસશે જે કહ્યું એમાં પોતે પોતાની સ્વાનુભૂતિની દશાથી પ્રકાશિત થાય છે એમ પર્યાયની વાત કરી. અને ચિત્ત સ્વભાવાય કહીને ગુણ કયો, ચિત્ત સ્વભાવાય એટલે એ ગુણ છે આત્માનો કે એ હું સ્વરૂપ છે એમ દર્શાવ્યું. અને ભાવાય કહીને દ્રવ્ય કહ્યું, એવો એવો ભાવ, ચિત્ત સ્વભાવાય ભાવા, એટલે ભાવા એટલે એવો ભાવ, આપણે દ્રવ્યનો ભાવ કર્યો એટલે દ્રવ્ય દર્શાવ્યું. સર્વ ભાવાંતર છીદે, સર્વ ભાવાંતર છીદે કહીને સર્વજ્ઞતા સિદ્ધ કરી. આ રીતે પહેલા કળશમાં બધું અસ્થિથી લીધું છે, તેવી રીતે અહીંયા આ કળશમાં પણ બધું અસ્થિથી લીધું છે. અહીંયા આ કળશમાં આત્મા એ દ્રવ્ય, અચળ ચેતના તે ગુણ, અને આત્મામાં મગ્ન તે પર્યાય, એમ દ્રવ્ય ગુણ પર્યાય લીધા છે અને અસ્થિથી કહ્યું છે. એમાં નાસ્તિનું જ્ઞાન આવી જાય છે, એટલે આ રીતે અસ્થિથી છે તો બીજી રીતે નથી, પોતે સ્વથી છે તો પરથી નથી, એમ ગર્ભિત છે એટલે નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. શાસ્ત્રમાં માંગલિક ત્રણ પ્રકારે આવે છે, કોઈ પણ શાસ્ત્રની શરૂઆત કરીએ ત્યારે હોય, વચ્ચે પણ હોય અને અંતમાં હોય. કળશ 122માં વચનમાંનું માંગલિક આવી ગયું છે, વચમાંનું સોરી, શરૂમાં આવે, વચમાં આવે ને અંતમાં, એટલે કળશ 122માં જે છે ને જે માંગલિક આવ્યું છે એ વચ્ચે જે આવતું એ વચમાંનું માંગલિક આવી ગયું છે. અને ત્યાં કળશ 122માં કહ્યું છે કે શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી, શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી કર્મ બંધ થતો નથી. શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી, શુદ્ધને એટલે શુદ્ધને નો વિષય ભગવાન આત્મા, એ ત્યાગવા યોગ્ય નથી, એ ત્યાગવા જેવો નથી, કારણ કે તેના ન ત્યાગવાથી, અત્યાગથી એટલે ન ત્યાગવાથી કર્મ બંધ થતો નથી. શુદ્ધ નયને ત્યાગવાથી કર્મ બંધ થાય, શુદ્ધ નયને ન ત્યાગો એટલે શુદ્ધ નયનું જ લક્ષ રાખો તો સંવર દશા થાય, અને સંવર દશા થાય તો કર્મ બંધ થતો નથી, અને તેના ત્યાગથી બંધ જ થાય છે, અર્થાંત શુદ્ધ નયથી મોક્ષ થાય છે. આ શાસ્ત્રનો નીચો છે, આવી અપૂર્વ વાત છે. તો આગળનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું, અને ભાવાર્થ ઉપર જે પૂજ્ય ગુરુદેવે વિસ્તાર કર્યો છે એ પણ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખદામ બોલીએ.
સુખ નામ અનંત